सदानन्दाम् बोधे स्मितरुचिरपूर्णेन्दुवदना प्रफुल्लाम्भोजन्मा छदसदृशशोभाक्षियुगला कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर् जयति स हि नारायण मुने नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् मुखं करोति वाचालम् पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमं वन्दे परमानन्दमाधवम् बोलो स्वामी नारायण भगवान् राधारमण देव कृष्ण कन्हैयाला रामचन्द्र भगवान् विघ्न विनायक दे कष्ट भंजन दे सिद्धेश्वर महादेव नीचे। आ 47मा ब्रह्म सत्र ना प्रथम दिवसे राजकोट शहर अन्य शहरो ने गामडाओ माथी उपस्थित थयेला सर्वे वाला भगवत भक्तजनों શાસ્ત્રીજી મહારાજે 47 વર્ષ થયા મર્મરૂપ થવા માટેનું આ સુંદર આયોજન કર્યું છે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં નૈમિષા નક્ષત્રનો ઉલ્લેખ કર્યો છે. જ્યાં ઇન્દ્રિયોની ધારાઓ મોટી થાય, વિષયો ભોગવવાની ઈચ્છા ન થાય, મન છે જે સ્થિર થઈ જાય, એ જગ્યાએ ભગવાનના સંતોના સત્સંગ રૂપી નૈમિષારણ્ય ક્ષેત્ર જાણો અને ત્યાં કલ્યાણને ઈચ્છવું, મનને સ્થિર કરીને ત્યાં રહેવું, એવું આ સ્થાન. એમાં આપણે બધા આજે આ બ્રહ્મસત્રના પ્રથમ દિવસે એકત્રિત થયા છીએ. ભગવાન સ્વામિનારાયણે પ્રથમના ત્રીજા વચનામૃતમાં લખ્યું, ભગવાને જે જે અવતારે કરીને જે જે લીલાઓ કરી હોય એ ગાવવી અને સાંભળવી. સાધુ બ્રહ્મચારી હરિભક્તો એ બધા સાથે હિત રાખવું અને સંભાળી રાખવા. ભગવાનના અવતારોના ચરિત્રો શ્રીમદ્ ભાગવત રામાયણ અન્ય ગ્રંથોમાં પણ છે. સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રો વિશેષપણે સત્સંગ જીવન ગ્રંથમાં શતાનંદ સ્વામીએ ગૂંથા છે. અમદાવાદ દેશમાં સત્સંગી ભૂષણની કથા પણ થાય છે, જે વાસુદેવાનંદ બ્રહ્મચારી મહારાજે એ ગ્રંથ કર્યો છે. શતાનંદ સ્વામીએ સત્સંગ જીવન ગ્રંથ એમની રચના કરી. એમના વક્તા સુવ્રત મુનિ કહેતા સ્વરૂપાનંદ સ્વામી, એમના શ્રોતા ભાડેરના વાઘેલા દરબાર પ્રતાપસિંહ રાજા. સત્સંગી જીવનના 5 પ્રકરણો છે, 319 અધ્યાયો છે, 17,627 શ્લોકો છે. પારાયણ વખતે પ્રથમ દ્વિતીય પ્રકરણોની કથા થતી હોય, ત્રીજા ચોથાની પણ થતી હોય છે, પાંચમા પ્રકરણની ઓછી કથા થતી હોય છે સ્વાભાવિક રીતે. આ બ્રહ્મસત્રમાં દરરોજ સાંજના સમયે એકાદ કલાક પાંચમા પ્રકરણના થોડા અધ્યાયોની કથા કહીશું. આજના પ્રથમ દિવસે વિશેષ કરીને બ્રહ્મચારીના ધર્મો આવે છે. કહેતા બ્રહ્મચર્યાશ્રમમાં રહીને વિદ્યાર્થીએ વિદ્યાભ્યાસ કેમ કરવો, ભણવું કેમ, એની વાત વિશેષ આવે છે. તમે બધા અભ્યાસ કરીને બેઠેલા યુવાનો અને વડીલો છો, છતાં પણ અભ્યાસ કરનારા તમારા દીકરા દીકરીઓને પણ કાયમ આવે, સાંભળ્યું હોય તો વિશેષ. 5-7 અધ્યાયો છે બ્રહ્મચારી વિદ્યાર્થીએ કેમ અભ્યાસ કરવો. 5મા પ્રકરણમાં શિવરામ વિપ્ર, જે શિયાણી ગામના પાછળથી બ્રહ્મચારી બનેલા અખંડાનંદ બ્રહ્મચારી, એ શિવરામ વિપ્રે ભગવાન શ્રી હરિને હાથ જોડીને એમ પૂછ્યું કે એકદા શિવરામસ્તમ વિપ્રવર્યો નરાધિપ પ્રપચ્છ પ્રાંજલિર નત્વા નારાયણ મૃષીશ્વરમ. ભગવાન શ્રી હરિને શિવરામ વિપ્રે હાથ જોડીને એમ કહ્યું, હે પ્રભુ, મનુષ્યોના જે સનાતન ધર્મો છે એનું રહસ્ય જાણવું અતિ કઠણ છે, પણ હે નાથ, તમે જ્યારે જુદા જુદા સમયે પૃથ્વી ઉપર અવતાર ધારણ કરો છો પ્રભુ, ત્યારે ત્યારે મનુષ્યોને સેજે સેજે સમજી શકાય અને પાળી શકાય એવી રીતે ઉપદેશ આપો છો. એ ધર્મના ઉપદેશક તમે છો, પ્રવર્તક પણ તમે છો, અને સનાતન ધર્મના માર્ગને પુનરોદ્ધારક પણ તમે જ છો. તો હે પ્રભુ, આવા સનાતન ધર્મોના જે રહસ્યો છે, વર્ણાશ્રમના ધર્મો, વર્ણ આશ્રમ આદિમાં રહેલા મનુષ્યો એમને શું કરવું જોઈએ, કેમ કરવું જોઈએ, અને એ બધા ધર્મો ભક્તિ સહિત કરે તો ભાગવત એકાંતિક ધર્મ બની જાય. પછીના અમૃતમાં મહારાજ અલી કો વર્ણાશ્રમના ધર્મો તો ઋષિમુનિઓ આદિક પણ પ્રવર્તાવે છે. ભગવાનના અવતારો એકાંતિક ભાગવત ધર્મના પ્રવર્તન માટે થાય છે, સાધુ સંતો ભક્તોની રક્ષા કરવા માટે થાય છે, ભક્તોને લાડ લડાવવા માટે થાય છે. એવા જે વર્ણાશ્રમના ધર્મો છે તે ભગવાનને રાજી કરવા માટે પળાય, ભગવાન રાજી થાય એમ માનીને પાળે, તો એ જ વર્ણાશ્રમના ધર્મો એકાંતિક ભાગવત ધર્મ રૂપે બની રહે છે. આપણા સત્સંગના પંચવર્તમાનો છે, દારૂ માટે ચોરી અવેરી વગેરે જાણીએ છીએ, જગતમાં પણ એ પાળવા જ પડે, ઇન્ડિયા કે અમેરિકા, ભૂતકાળ કે ભવિષ્યકાળ, ન પાળે તો પોલીસ પડાવે, આબરૂ જાય, ઘરે હારા નળિયા ન રહે. આપણે પણ એ જ પાળીએ છીએ, આપણે પાળીએ છીએ ભગવાનને સાથે રાખીને કે ભાઈ આપણે ચોરી ન કરાય, મહારાજે ના પાડી, આપણે છે ને કોઈને ઘાયલ ન દેવાય, મહારાજે જો શિક્ષાપત્ર ના પાડી. એ જ ધર્મ ભગવાનના અનુસંધાન સાથે રાખે એટલે ભાગવત ધર્મ બની જાય. એ મહારાજ આ બધા જે ધર્મો છે એમની અમને વિગતથી થોડી વાત કરો તો બધાને સમજાય. વેદમાં જે કાંઈ કહ્યું છે એને ધર્મ કહેવાય, વેદ પ્રણિહિતો ધર્મ. વેદમાં જે વિધિ આમ કરો એવું કહ્યું એ ધર્મ, આમ નહીં કરો એ અધર્મ. શિક્ષાપત્રીમાં મહારાજે વિધિ અને નિષેધના બે ધર્મો મુખ્ય કયા, એમાં વિધિ કરતા નિષેધના ધર્મો મુખ્ય પહેલા. કેમ? તો કે પહેલા ખેતર સાફ કરવું છે, ખેતર સાફ કરે પછી વાવે, સારું બિયારણ ધ્યાન રાખે, એ બધી બીજા નંબરમાં. એમ નિષેધ ધર્મ પહેલા જીવનમાં પાળાવો જોઈએ, કે તો આમ નહીં કરવું, આમ નહીં કરવું, આમ નહીં કરવું, અને પછી આમ કરવું, આમ કરવું, આમ કરવું. હે મહારાજ, જુદા જુદા સમયમાં જુદા જુદા ઋષિઓએ સ્મૃતિઓ લખી છે. અંગિરા મુનિએ, કાત્યાયન, પરાશર, વશિષ્ઠ મહારાજ, ગૌતમ વગેરે બધા ઋષિઓને જે તે સમયની સ્મૃતિઓ, શાસ્ત્રો, ગ્રંથો બધા યુગમાં પાળી ન શકાય. સતયુગમાં હોય તો મનુસ્મૃતિ, ત્રેતા યુગમાં ગૌતમ મુનિએ કીધેલા ધર્મો પાળવાના, દ્વાપરમાં શંખ ઋષિ આદિ, કલયુગમાં પરાશર ભગવાન સ્વામિનારાયણે યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિને માન્ય રાખી. એમાં પણ એમ કહ્યું કે મહાભારતમાં જે મોક્ષ ધર્મ કયા છે એમાં પાળવાના જે ધર્મો છે એ શ્રીમદ ભગવદ્ ગીતાજી, ભાગવતજી આદિ એ બધાના સારરૂપ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી ગ્રંથની રચના કરી. મહારાજ કે વર્ણ ધર્મ છે, આશ્રમ ધર્મ છે, ગૌણ ધર્મ છે, અને આ બધા જુદા જુદા ધર્મો છે. કઈ રીતે? તો કે અમુક વર્ણને આશ્રીને રહ્યા હોય, કે એક વર્ણને લાગુ પડતો હોય કે 8 વર્ષે બ્રાહ્મણ હોય એને જનોઈ લે. અમુક આશ્રમને લાગુ પડે કે બ્રહ્મચર્ય આશ્રમમાં રહ્યા હોય એને ભિક્ષા માગવી, દંડ ધારણ કરો. વર્ણાશ્રમ એટલે બ્રાહ્મણ હોય અને બ્રહ્મચારી હોય, વૈશ્ય હોય અને બ્રહ્મચારી હોય, તો એને અમુક ફેરફાર કરવાનો હોય. મુંજની મેખલા પહેરે, ઓલી બીજી મેખલા પહેરે, ઓલી ધ્રોજની મેખલા પહેરે, એટલો થોડો થોડો ફેરફાર. ગૌણ ધર્મ એટલે કે રાજા છે એને પ્રજાનું પાલન કરવું, એ રાજાને પૂરતું જ છે, બધા માટે નથી. નિમિત્ત ધર્મ હોય તો શું કે પ્રાયશ્ચિત, કોઈ કે પાપ કર્યું તો એને એકલાને જ પાળવાનું હોય, બધાને પાળવાનું હોય, એ નિમિત્ત ધર્મ કહેવાય. સાધારણ ધર્મ એવો છે કે મનુષ્ય માત્રે પાળવાનો, બાય હોય, ભાઈ હોય, યુવાન હોય, વૃદ્ધ હોય, કોઈ પણ, એને સાધારણ ધર્મ કહે. સાધારણ એ તો હાવ સાધારણ છે, એમ નહીં કહે એ તો ભાઈ એ છે ને હાવ સાધારણ માણસ છે, એમાં સાધારણ ધર્મ છે, એમ સાધારણ નહીં. સાધારણ એટલે બધાએ પાળવાનો, એને સાધારણ ધર્મ કહે. ધર્મના 10 લક્ષણો કીધા છે. કોઈ એમ ધર્મ વાળો હોય તો એમાં 10 વાના હોવા જરૂરી, 10 વાનામાં જેટલી ખામી એટલી ખામી, હા 10 વાના તો હોવા જોઈએ, ઓછું એટલું ઓછું કહેવાય, પછી પાળે ન પાળે એની ઈચ્છાની વાત. તો 10 વાના છે ને એ ધર્મના લક્ષણો કહેવાય. સ્વામિનારાયણ ભગવાને એમ કીધું, શાસ્ત્રો એમ કીધું કે અહિંસા, સત્ય બોલવું, ચોરી ન કરવી, પવિત્રતા રાખવી, ઇન્દ્રિયોના નિગ્રહ કરવા, શક્તિ પ્રમાણે દાન દેવું, અને દયા રાખવી, સહનશીલતા રાખવી, ધીરજ રાખવી, ચોરી ન કરવી, આ સાધારણ ધર્મો છે. કેતા માણસ માત્ર પાળવાના છે, એને એ ધર્મના લક્ષણ રૂપે વર્ણન કર્યું. બ્રાહ્મણ, ક્ષત્રિયો, વૈશ્યો, શુદ્રો, આર્ય એમની આજીવિકા પણ પ્રથમ કહી, જુદી જુદી રીતે જમાના પ્રમાણે મહારાજ કે કોઈ પણ રીતે આજીવિકા નીતિ ન્યાયથી આજે મેળવી શકતા હોય. જૂના જમાના પ્રમાણે બ્રાહ્મણ, ક્ષત્રિયો અને વૈશ્યો, શુદ્રા 4 વર્ણ કહેવાતા. આજે કોઈને પૂછી શકાતું નથી કે તમે કયા જ્ઞાતિના છે, અપમાનજનક લાગતું હોય છે. તેમ છતાંય ઘણી વખત અનામતના કોટા વખતે એમાં જ્ઞાતિનું પ્રતિપાદન થતું હોય છે, લખાતી હોય છે. તો એ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રો બોલાતા. આજના જમાનામાં શિક્ષક, રક્ષક, પોષક અને સેવક એ 4 નામ બોલીએ તો એ નહીં થયા. તો શિક્ષક, રક્ષક, પોષક અને સેવક એ 4 પ્રભુના અંગ છે, ભગવાનનો અંગ છે. શિક્ષક એટલે ભણાવનારા બુદ્ધિ, જૂના જમાનામાં બ્રાહ્મણ ભણતા ભણાવતા. રક્ષક, ક્ષત્રિયો રક્ષા કરતા, દેશને સીમાડાઓ સાચવતા, કોઈ લૂંટારા ગામ ભાંગવા, ગાયો વાળવા આવતા તો લડાઈ થતી. વૈશ્યો ખેતી ધંધા વેપાર આદિ કરતા, આજે ગમે તે જ્ઞાતિ ના હોય તો પણ કામ કરતા હોય. સેવક આજે બ્રાહ્મણ હોય તો પણ પટાવાળા થવું હોય તો 2-2 લાખ રૂપિયા સેવે કે વાત થતી નથી. તો બ્રાહ્મણ હોય તો બિચારા શું કરે, સેવક થઈને 2-2 લાખ લે નોકરી દે તો ધારા. કોક જ એવી સંસ્થા હોય છે કે જે શિક્ષણમાં આવી રીતે, હા અનન્ય વાત છે કે રાજકોટ ગુરુકુળ અને જૂનાગઢ ગુરુકુળમાં અને બીજી ઘણી સંસ્થા હોય છે ભાઈ, કોઈ પણ શિક્ષકોના ડોનેશન ક્યારેય લીધા નથી. આજના જમાનામાં ભલામણે નહીં હોય કેમ, કોક હરિભગતના દીકરો જૂનો વિદ્યાર્થી કોઈની ભલામણથી ગણિત કે વિજ્ઞાનના શિક્ષકને લઈ હવે તો મેરિટ થઈ ગયું તો પણ એની ભલામણ લઈ તો એની જિંદગી જેને સુધરી પણ 30 વર્ષ સુધી હજારોની જિંદગી હે ગણિત વિજ્ઞાન ઇંગ્લિશમાં નબળા રહી જાય એનું હો એકની તો જાણે જિંદગી સુધરી નોકરી મળી એટલે પણ વર્ષો સુધી ગણિત વિજ્ઞાન ને ઇંગ્લિશમાં જે હોવા જઈને સ્કૂલ વિદ્યાર્થી ડોક્ટર એન્જિનિયર થાય એવું થોડુંક કાચબ રહી જાય એટલે આ ચારેય ભગવાનના અંગ છે જમાનો ગમે તે હશે એ રહેવાના જ છે હવે વિદ્યાર્થી ભણનારા છે એને ભણતી વખતે કેમ ભણવું એ હવેથી શરૂ થાય છે વિદ્યાર્થીની વાતો જનોઈ લીધા પછી વિદ્યાભ્યાસ કરવાનો અધિકાર એને પ્રાપ્ત થાય છે આજના જમાનામાં 5 વર્ષ પછી હવે જ્યારે વિદ્યાર્થી ગુરુ પાસે ભણવા જાય ત્યારે સૌથી પહેલા ગુરુએ એની પરીક્ષા કરવી જોઈએ આજે ઇન્ટરવ્યુ લેવાની બંધી છે કાયદા પણ આવ્યા છે હશે તેમ છતાંય પરીક્ષા એ જમાનામાં શું થતી કેવી રીતે કરવાની કે આ કૃતજ્ઞતાનો પાત્ર હોવો જોઈએ કૃતજ્ઞી હોવો જોઈએ ભવિષ્યમાં કરેલા ઉપકારને યાદ કરે એવો એનો સ્વભાવ હોવો જોઈએ કોઈનો દ્રોહ ન કરે બુદ્ધિશાળી મેધાવી અને અધ્યયન કરી શકે તન અને મનથી નિરોગી હોવો જોઈએ શરીરથી પણ અને મનથી પણ સદાચારી હોવો જોઈએ ભણ્યા પછી બીજાને ભણાવે એવી લાગણી વાળો હોવો જોઈએ અને ધનનું દાન કરીને કરવાની ઈચ્છા વાળો રૂચિ વાળો હોવો જોઈએ આવો પાત્ર એને ભણાવે તો ભણાવેલું સાર્થક થઈ શકે હવે ભણનારો વિદ્યાર્થી છે એ ગુરુ પાસે જ્યારે ભણવા આવે ત્યારે ગુરુ ભણાવે ત્યારે એને શું કરવો તો કે વિક્ષમાણો ગુરોર્મુખમ ગુરુના મોઢા હામો જોતા જોતા ભણવું ગુરુ હામ ધ્યાન રાખવાનું ગુરુ ભણાવતા હોય આમ આમ જોયા કરે તો ગુરુને કહે ભાઈ ત્યાં ક્યાં પણ જ્યારે બાજુ જોયા કરશે મારી હામું જોને નથી કહેતા ગુરુના મોઢા હામું જોતા જોતા ભણવાનું હા વિદ્યાર્થી એવો હોય એક વિદ્યાર્થીના લક્ષણમાં એવું આવે છે કાકચેષ્ટા વકત ધ્યાનમ શ્વાન નિદ્રા તથૈવ ચ સ્વલ્પાહાર વિહારશ્ચ વિદ્યાર્થીના 5 લક્ષણો આ વિદ્યાર્થીના 5 લક્ષણો કીધા કાકચેષ્ટા એટલે કાગડાની જેવો હોશિયાર કાગડાની જેવો હોશિયાર હું કાગડાના આમાં બટકું નાખે ને અધરો અધર ઝીલી એમ સાહેબ જી ભણાવે ને હે એ આમ જાણે અધરો અધર સાંભળી લે ઝીલી લે એવો હોય બગલાની જેવો ધ્યાન વાળો બગલો આમ એક પૈકી ઉભો હોય ને પણ આમ ધ્યાન કેવો કરતો હોય કોકનો બગલો ધ્યાન કરે ને માછલાનું એમ ગુરુ ભણાવે એ બાજુ જ નિવૃત્તિ હોય એટલે એવો શ્વાન નિદ્રા ઓછી નિદ્રા વાળો હા કુંભકર્ણ નો હગો ભાઈ થાય એને પછી કેવી વિદ્યા આવે આહાર વિહાર પણ માપમાં એવો હોય એને વિદ્યા આવડે અને વરે આરંભે અંતે ચ શિર્ષા પાદયો પ્રણમેત ગુરુ ગુરુ પાસે જ્યારે ભણવા જાઓ ત્યારે શરૂઆતમાં વિદ્યા ભણતા પહેલા ગુરુદેવને નમસ્કાર કરવાના હાથ જોડીને ચરણમાં કીધું પગે અડીને વંદન નમસ્કાર જે બોલતા જય ભારત જેવી સિસ્ટમ પણ ગુરુને વંદન કરવા જોઈએ ભણી લીધા પછી પણ ગુરુને વંદન કરવાના ગીતાજીમાં લખ્યું શિક્ષા વિદ્યા કોને આવે વિદ્યા કઈ રીતે આવે તો 3 ઉપાય બતાવા ક્યા તો કે તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા નમસ્કાર કરવાથી વિદ્યા આવે કેતા નમે નમે બધાયને ગમે ઘડો છે ને નવાણે કે નદીએ નમે ને તો જ પાણી ભરાય, નહી તો નમાવીને પાણી કેમ આવે? નમસ્કાર કરવાના. પછી ભણવા જાય ત્યારે થોડું વાંચીને જાય, તૈયારી કરીને જાય, જેથી કરીને પ્રશ્ન પૂછી શકે. જિજ્ઞાસુ વૃત્તિ હોવી જોઈએ. અને સેવા, ગુરુની સેવા કરે, ત્રણ વાનાથી ગુરુનો રાજીપો થાય. શ્રી કૃષ્ણ ભગવાન અને સુદામા બલરામજી શાંતિપીની મહારાજના આશ્રમમાં વિદ્યાભ્યાસ કરતા, લાકડા કાપવા જતા આપણે જાણીએ છીએ. અને ગુરુદેવ બહુ રાજી થઈ ગયા, છોકરાઓ તમે પણ બહુ સેવા કર્યો, લાકડા કાપવાઈ ગયા વરસાદમાં, ઓહો એ દેહ બધાને વાલો હોય, થાક બધાને લાગે, પણ તમે મને રાજી કરવા આ લાકડા કાપવાઈ ગયા, અમે તમે થાક ગીણો નહીં, દેહ ગીણો નહીં. અને કે હે હું તો તમારી ઉપર બહુ રાજી થઈ ગયો, એ તમારી કીર્તિ ખૂબ અમર રહ્યો. ગુરુએ આશીર્વાદ દીધા. અને આ રાજકોટ ગુરુકુળમાં કે જૂનાગઢમાં જે જે વિદ્યાર્થીઓ ભણ્યા છે, શાસ્ત્રીજી મહારાજ કે મગજ સ્વામી પાસે ભણીને સેવા કરી છે, પુરાણી સ્વામી બહુ ભણ્યા ન હોય તોય જ્યાં જંપલાવે ને ત્યાં સફળ. પછી બિઝનેસ, ધંધા, દુકાન, ખેતી, ગમે તે કરે એ પાછો ન પડે. ગુરુકુળમાં રહેવામાં જે કઠણ છે એવું બીજે ક્યાંય કઠણ નથી. એ હેલું નથી કઈ. ગુરુકુળમાં રહીને જે કઠણ, શું કઠણ? અહીંયા ભણતો હોય તે ડેલા હમુ જોવાય નહીં, આમ યોજા કેમ ભાગી જતો. શરૂઆતમાં તો 15-15 વીસ દીવથી, એટલે અહીંયા રહીને જેવું કઠણ છે એવું બીજું ક્યાંય કઠણ નથી. બધે હોહરવા નીકળી જાય, દરબારોના ઘોડાને ઓલા કરવા હોય તે સ્વામીએ વાતોમાં લખ્યું, લુગડાના ગોટા લઈ લઈને 200 છોકરાઓ મારે ઘોડાઓને, અને એમાંથી હોહરવા નીકળી જાય ઘોડા. પછી એને ગોળજો આવે તો વાંધો ન આવે. એમ ગુરુકુલમાં ભીણ્યો હોય ને 2-3-4 વર્ષ, એને જીવન જીવવામાં, રહેવામાં, ક્યાંય મહેમાન થાય તો કઈ કઠે નહીં કોઈને, નહીં તો મહેમાને કીઠા કરે જોડાની જેમ. એને સુટકેસ લેતા કઈ વાંધો ના આવે, ફટ દઈને રેલવે સ્ટેશન થી હાથમાં લઈ લે. જો આપણે આવેલા લાલજીભાઈ સુરત વાળા નથી ઉગા મેળે, ધર્મનંદન ડાયમંડ 6,000 તો કારીગર કામ કરે છે. હવે એ વર્ષ પહેલા મને કે હું આ ઓલો આમ જાય ને હીરા લેવાને આમ પરદેશ બાજુ, તાય કેવો બેલ્જિયમ, એ કે હું પછી ડ્રાઈવરને ન બોલો, રિક્ષામાં રેલવે સ્ટેશને વિયોજો ને ઉતરું તે રેલવે સ્ટેશન રિક્ષામાં વહી આવું. મેં કે રિક્ષામાં આવજો તો કે એમાં હું વાંધો, રિક્ષામાં આવી જાય. લે એટલે સુખિયા હોય તો કઈ કઠણ ન પડે. એટલે વિદ્યાર્થી છે એ ગુરુની સેવા કરે અને રાજી કરે, જીવનમાં સદા એને માટે સુખી થાય. જે વિદ્યા ભણનારા હોય એને આટલી આટલી વસ્તુ છે ને એ ભણવામાં નડે, ભણી ન શકે. કોણ? તો કે દ્યુતમ, પુસ્તક શુશ્રુષા, વાટિકા શક્તિ રેવ ચ, સ્ત્રિયસ તંદ્રા ચ નિંદ્રા ચ, વિદ્યા વિઘ્ન કરાણી ષટ. જુગઠું, નકરી રમતું જ. હા, તમે આજે કેવા કંટાળી ગયા છો, ઘરમાં ટીવી ને ક્રિકેટના દડા ને બધા, તમે છોકરાઓ ત્યાં કે માળા પણ આખો દી પણ રીમા જ કરે, નકરા એમ નહીં ઘડી વાંચે, એ બધી રમતું 18 પ્રકારની રમવું જોઈએ. પ્લે બાય પ્લેન, વર્ક બાય વર્ક, રમવા ટાણે રમવાનું, કામ ટાણે કામ, પા તો કામ નહીં નકરું રમવાનું જ. તો ઈ એને ભણવામાં આગળ ન વધી. પુસ્તક શુશ્રુષા એટલે પુસ્તકની સેવા, પુસ્તકની શું સેવા? કઈ ઉઘાડવાનું જ નહીં, એ પોળું કરે ફાટી જાય, એ પોળું કરે ડાઘા પડે, એ પોળું કરે પાનું આમ કરે તો જરી ખૂણા વળી જાય. હવે એને શું આવડે? એ પુસ્તક શુશ્રુષા ખોલે જ નહીં. વાટિકા શક્તિ એટલે ફેરા કરવું, બગીચા બજાર બીજે ત્રીજે દુકાનો એવું. અને ભણનારા હોય ત્યારે ભણતા એવા બહેનોનો અતિ સંપર્ક એ પણ અતિ ભણી ન શકે. અત્યારના જમાના પ્રમાણે 7 ધોરણ કે 10 ધોરણ સુધી જુદા જુદા ભણતા હોય, પણ કોલેજમાં એટલી સંખ્યાના અભાવે બધે સાથે ભણવું પણ પડતું હોય, ઘણા કારણો હોઈ શકે. પણ એને ભણવામાં અતિશય નિંદ્રા બહુ અને તંદ્રા, તંદ્રા એટલે કઈ ધ્યાન નહીં દેવાનું, એને ભણવામાં વિદ્યા ભણવામાં નુકસાન કરનારા થાય. હવે જે ભણતા હોય વિદ્યાર્થી એને જૂના જમાનામાં ગુરુ થોડી થોડી શિક્ષા કરતા, વિદ્યા ઓલી શું કહેવાય, છોટી વાગે ચમ ચમ ચમ, વિદ્યા આવે ગમ ગમ કે રમ જમ એમ કઈક બોલતા. હવે આ જમાના વયા ગયા, કોઈને અહીંયા રાજી ઉઠ બેઠ કરાવીને કઈક પરસો વળી જાય તો સાપે ચડાવે, જરીક વાર થોડીક વાર વાંકો રાખ્યો હોય કે મને આજ તો બહુ કર્યું તો એ ઉપાધિ. એટલે સારું છે, જમાના પ્રમાણે છે, કાયદો એ બરાબર છે, બધાના ભલા માટે જ હોય છે. પણ એ જમાનામાં એવું લખ્યું કે વિદ્યાર્થીના ઘડતર માટે ભલા માટે ભણતો ન હોય તો ક્યારેક ગુરુએ એને થોડી શિક્ષા કરવાની. શું શિક્ષા કરવાની? હળવી શિક્ષા કરવાની. એમ લખ્યું શનૈહી, તો શું શિક્ષા કરવાની? એને હાથળ એટલે કડથી હેઠે એને આમ એક બે માને હળવી શિક્ષા. અમે તો જ નથી થોકીને 2000 કરીને લાલ ગોમ કરીને લોહી બળી જાય એવું નહીં, બેગ જોરથી નાખે લોહી મરી જાય એમ નહીં, શનૈહી શનૈહી. પણ ઉત્તમાંગ એટલે માથામાં અથવા તો હૃદયમાં કડથી ઉપર ભાગમાં ક્યારેય નહીં મારવાનો, હળવા હળવાય નહીં મારવાનું. કેમ તો કે ત્યાં બધું કૂણું કોમળ કેવું ક્યાંક ખબર નહીં, ખીજમાં ખીજમાં એકાદી કે આમ ઘૂસતો મારી દે અને સમજતો નથી એમ કરીને તો પછી કેટલી ઉપાધિ ના પાડી. ગુરુને પણ મા બાપને પણ કડથી ઉપર ક્યારે મારવાનું, ખીજાય નહીં નહીં એમ થાય નહીં, કંઈક વરાપનું લાગી જાય તો શું કરવું. એટલે શિક્ષા એના ઘડતર માટે કરે તો કેડથી નીચે ક્યારેક ધીમેથી મારવા. એવું લખ્યું પંચવર્ષાણી તાળયેત, પંચવર્ષાણી લાલયેત, 10 વર્ષાણી તાળયેત, પ્રાપ્તે તું 16 વર્ષે પુત્રમ મિત્ર વદાચરેત. 5 વર્ષના છોકરા થાય ત્યાં સુધી લાલન પાલન કરું, રમાડવા, એ વસ્તુ તોડી નાખે તો બીજું શું કરવું, હા ભાઈ મારવા થોડા મંડાય છે, હજી આજ લઈ આવ્યા કઈક રમકડા કાચરને ફોડી નાખે. પછી 5 વર્ષના છોકરા ધોળા ધોડ કરે શું કરવું, તમે સોફા બેઠા હો તો વાહન જે સડીને ઉપર બેહ ન્યા કંપામાં ચડે, બાપાના વાળ પકડીને તબલા વગાડે આમાં, એને શું કરવું. પણ 5 વર્ષના હોય એટલે 5 વર્ષના હોય તો લાલન પાલન કરાય, બીજું હરકભાઈ એમ ન કરાય એમ કહેવાય હળવું હળવું. પણ 6ઠા વર્ષનો શરૂ થાય એટલે એવાને એવો તો હરકું બેવાનો, મોટા માંગલી નો ના કહેજો, પનઠી વાળાને ભાઈ લાંબા પગનો કરાયો જ્યાં ત્યાં એમ. એને પછી ધીમે ધીમે એના ભલા માટે ઘડતર માટે કહેવાય. માવતર ન કહે તો કોણ કે, પાડોશવાળા કે, એને જ કહેવાનું, બીજું કોણ કે. એટલે 10 વર્ષનો થાય એટલે 5 થી 10 ત્યાં સુધી કહેવાય થોડું થોડું. પણ 16-17 વર્ષનો થઈ જાય પછી દીકરો હોય તો એ મિત્રની જેમ રહેવું, આવો આવો તો દીકરાને આવો આવો કે અમારે ઘણા એવા જોયા છે, અને દીકરાના નામ દિનેશ, દિનેશભાઈ આવો કોણ છે, અમારો દીકરો તારું તમારે. એટલે ભલે ભાઈ કઈ ન ભલાવે તો પણ 16-17 વર્ષના થાય પછી એને બહુ ખીજાવાય નહીં, એને વડકા નો ભરાય. સત્યમ પ્રિયમ હિતમ બ્રુયાત, સાચું કહેવું પણ પ્રિય લાગે એવું કહેવું, નકરું પ્રિય લાગે માખણ સોપડા કરવું એવું નહીં, હિત થાય એવું કહેવું. સત્યમ પ્રિયમ હિતમ બ્રુયાત. 15-16-17 વર્ષના દીકરા દીકરીઓ થાય બહુ ધખાય નહીં, વટાય નહીં, ઊંચે હાથે કહેવાય નહીં. એમાં એક દીકરો હોય હાથ ખોટનો તો કાંઈ કહેવાનું જ ન હોય, એ કેટલા વર્ષનો થયો એ જ પૂછાય, કેટલામાં ભણે છે ન પૂછવાનું. કેટલામાં ભણ્યો છે, કેટલામાં ભણ્યા છે એ નહીં પૂછવાનું. કેટલા વર્ણ થયો? જો સાંજે 11-12 વાગ્યા 1 વાગે મોડા મોડા આવે, આખું પડખે બધા સુઈ ગયા હોય, ખડીક્યું ડેલીઓ ખકડાવે તો શું કરવું? ધખવા મંડાયેલું હોય છે, આવતો નહીં. મોડા મોડા એલાય વાસો સમજતા નથી બધા, નવરાશતા રહ્યા રો એમ કઈ રોજ ધખે તો એલો સવારમાં ભાગી જાય, શું કરવું? એટલે પછી એને કહેવાનું, બાપા જો 1:30 વાગ્યો રાતના, અટાણ સુધી ન અવાય, ટાણા હારે આવી જવાય, અમને નીંદર આવે નહીં, પાડોશીઓ જાગી જાય, સવારે વહેલું ઉઠવું હોય છે ને, તારે કડીક બે હવા જા બજારે તો ઠીક આવે, પણ 11 વાગે વયા હો તો સારું, એમ કહેવાનું. 5 વર્ષ સુધી એમ, પછી 10 વર્ષ, પછી 15 વર્ષ વિદ્યા ભણતા હોય. એમણે વિદ્યાર્થીઓએ ગુરુની આવી રીતે સેવા કરવાની, કેવી રીતે? તો કે આચાર્ય એટલે ભણાવનારા ગુરુને માતા પિતા સમાન માનવાના. પર ઉઠીએ નિત ઉઠી દે, લેવું ઈશ્વર નામ, દાતણ કરી નાયા પછી કરવા પાઠ તમામ, ગુરુને બાપ સમાગણો, મળશે સારું જ્ઞાન, નિશાળ માંથી નીકળી જવું પાસે ઘેર. જો આવી કવિતા આવતી નિહાળે ભણીને 5 વાગે 5:30 છૂટે, એકવાર દફતર ઘરે મૂકી આવવાનું, દફતર મૂકીને પછી બાને કહેવાનું, બા હું રમવા જાઉં છું. આ તો દફતર હોતો રમવા જાય, અંધારું થાય ને 8 વાગે ત્યાં સુધી આવે ને પછી ગોતવા નીકળે, આ ફોન કરે, ક્યાંય ગયો તો? એ તો હું ત્યાં નિહાળ્યાથી મારા મિત્ર ને ત્યાં ગયો તો, પણ એકવાર ઘરે આવતો શું વાંધો છે? સીધે સીધું કે ન જવાય, ભણીને ઘરે પેલા પહોંચાય, માવતર ને કહી ને પછી જવાય. એટલે ભણાવનારા ગુરુને માતા પિતા સમાન માનવા, ગુરુ પત્ની અને ગુરુ પુત્ર એને પ્રત્યે પણ ભાવ રાખવાનો. ગુરુ પ્રત્યે તો ભાવ, પણ ગુરુ પત્ની ગુરુ પુત્ર મને ભણાવનારા ગુરુદેવ નો પુત્ર છે એમ માની એને પ્રત્યે પણ લાગણી, અને એને મારું અજ્ઞાન નાશ કર્યું છે, મને જ્ઞાન આપ્યું છે એમ માની અને એની પાસે સાથે વર્તાવ રાખે. વિદ્યા ભણનારા છે એને આટલા વાના પ્રાપ્ત કરે તો એનું આયુષ્ય યશ બળ વધે. કેટલા વાના? તો કે અભિવાદન શીલસ્ય વૃદ્ધ સેવા રતસ્ય ચ આયુર્યશો બલ બુદ્ધિ વર્ધતે હરહોધિકમ. જે વંદન કરવાના સ્વભાવ વાળો છે, નમસ્કાર કરે છે, પ્રણામ કરે છે, માતા પિતાને, ગુરુઓને, વડીલોને ડિસિપ્લિન રાખે છે, એના છે ને એની કીર્તિ વધે. આયો ગર્વ બહુ આ સભ્યતા વાળો, એની કીર્તિ વધે, એનું આયુષ્ય વધે, એનું બળ વધે, શારીરિક બળ વધે, લ્યો બુદ્ધિ વધે. વૃદ્ધોની, વડીલોની, માતા પિતાની સેવા કરે ને એમાંથી બળ વધે, બુદ્ધિ વધે. એમાં બળ શું વધે? તો કે એ કેમ કરે એટલે જ્યાં ત્યાં ખોટા ખર્ચા ન કરે, વ્યસને ન ચડે, હે, એટલે શારીરિક બળ વધવાનું. તો વડીલોને, માતા પિતાને વંદન કરે, સેવા કરે, એને આ લોકમાં બધું જ સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે, એવું લખ્યું. ભગવાન શ્રી હરિ એમ કે છે કે હે વિપ્રવર્ય, આવો જે બ્રહ્મચારી છે, વિદ્યાભ્યાસ કરનારો, જૂના જમાના પ્રમાણે એ ભિક્ષા માગતા, ભિક્ષા માગી અને ગુરુને અર્પણ કરે અને ગુરુ આપે એ પ્રમાણે ભિક્ષાને જમે. હવે જયારે જમવું ત્યારે કઈ રીતે જમવું? આજના પ્રમાણે મને ખાવું જમતા તો વિદ્યાર્થી જમે, મોડીલો જમે, બધા જમે, તો એ કેમ જમવું, ક્યારે જમવું, કેટલું જમવું? તો કે જમે છે ત્યારે સત્કૃત્ય અન્નમ, અન્નનો આદર કરીને ખાવાનું. થાળી પીરસાણી હોય તો ઘણા સજ્જનો સદગ્રસ્તો બે હાથ જોડી આમ વંદન કરીને પછી ખાય, નમસ્કાર કરી દે, ભગવાન સંભાળી, તો અન્નને સત્કાર કરી, વંદન કરી, કારણ કે અન્ન દેવ છે, એને અકૃત્સયન એટલે નિંદા નહીં કરવાની. શું અન્નનો નિંદા નહીં, તિરસ્કાર નહીં, હાવ આવું છે ને આવું છે ને એમ કરીને ઓયલું નહીં કરવાનું, કારણ કે અન્ન દેવ છે. તિરસ્કાર અન્નનો ન કરાય, નિંદા ન કરાય, મૌન રહીને જમાય. અને આવી રીતે એને જમવાનું ગુરુને અર્પણ કર્યા પછી. ભંજિત વાગ્યતો ગુરુ અનુજ્ઞયા, વધારે બહુ ન ખાવું તો માપમાં ખાવું. માપમાં કોને કહેવાય? ખાવા બે એ તઈ ખ્યાલ ન જાય, પણ અટાણે તો કહેવાય. માપમાં કોને કહેવાય? તો કે જે ભૂખ લાગી હોય એથી અડધું ખાવાનું, 50%, 25% પાણી, પછી છાસ હોય, દાળ હોય, પ્રવાહી, અને 25% હવા માટે રાખવાનું, હોલ નહીં. જો ખાતા ખાતા આપણે ઓડકાર આવે કે નહીં? આવે કે નહીં? એક ઓડકાર આવે એટલે સમજી જવાનો કુકર ની એક સીટી વાગી ગઈ. પછી થોડીક વાર થાય એટલે પછી બીજો ઓડકાર આવ્યો, 3 સીટી કુકર બંધ કરી દેવાનું, નથી ફાટી જાય. ઓડકાર ઉપર ઓડકાર આવે તો ખાધા જ કરે, પછી શું થાય? એટલે ટૂંકમાં એમ તો અતિ ભોજન એ કેવું છે? તો કે અનારોગ્યમ, અનાયુષ્યમ, અસ્વર્ગ્યમ. અતિ ભોજન કરવાથી આરોગ્ય સારું ન રહે. કેટલાક ખાધા વિના મરી જાય છે ભૂખ્યા, અને કેટલાક ખાઈ ખાઈને મરી જાય છે. ખાઈ ખાઈને ખૂબ ખાય એટલે કેટલાય રોગ થાય, કેટલી તકલીફો થાય. એ તો અતિ ભોજન છે એ આરોગ્યને આપનારું નથી, અને ખૂબ ખાય એ પુણ્યનું કામ નથી. મેં તો આજ બહુ પુણ્ય કર્યું, પચાડદિયા કહી ગયો. પચાડદિયા કોકને ખવરાવ્યા હોય તો પુણ્યનું કામ કહેવાય, પણ અતિ ખાવું એ પુણ્યનું કામ નથી. અતિ ખાવું એ સ્વર્ગને આપનારું નથી. અતિ ખાવું એ તો લોકમાં નિંદિત કર્મ છે. નિંદિત હો સે બહુ ખાવું તરો, કેટલીક રોટલી વિના કરવી પણ. હા, એટલે અતિ ખોરાક, અતિ બહુ શરીર તો ભાઈ કોઠો હોય તો ખાઈ શકે, ભગવાનને દયા પાછું, એ પણ હેલું વાત નથી, એ પણ એક તપ છે. એટલે અતિ ખાવું એ મહારાજ કે એમ. અને જોઈએ એટલું ખાવાનું, જોઈએ એટલું ખાવાનું, જોઈએ એટલું થાળીમાં લેવાનું, એઠું નહીં મૂકવાનું. હા, ક્યાંક લગ્નમાં, પ્રસંગમાં, સમૂહમાં, શું કહેવાય, નાતમાં, વરામાં, ગમે ત્યાં જમવા જાય, એઠો નહીં મૂકવાનો. કાં વેલા પીરસતા હોય તો પછી પીરસવા વાળો આવે તો ધ્યાન નહીં ન જાય, પડખે વાતું કરી રાખે, ઓલો પીરસીને વયો જાય. બોફે છે તો સારું છે, તોય પણ લીધા જ રાખે, પછી ખાય નહીં બોફ્યા હોય તોય. એટલે એઠું ન મુકાય, એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. ગમે ત્યાં જઈ અન્ન દેવતા છે એનું અપમાન કહેવાય. એક કણ ચોખ્ખો ભાત હોય કેટલો દાખલો કરે, તે ચોખ્ખો થયો હોય, પાણી પાયું હોય, કેટલો પ્રયત્ન કર્યો હોય, એટલે શક્ય હોય તો એઠું ક્યારેય નહીં મુકવાનું. શાસ્ત્રી મહારાજ ઠાકોર જમાડતા ને તો એના પત્રમાં તો કઈ કોઈ થી લગભગ એઠું મીકું જ નહીં હોય. પછી કઈ કઈ છે ને ભજીયા કર્યા હોય તો મરચાના કોક દીક કર્યું હોય તો મરચાના વાહેલો ડીટી હોય ને, ડીટીયામાં લોટ ચડી ગયો હોય ને લોટ, તો એ ભજીયો મરચું તો ખાઈ જાય, પણ ઓલા ડીટીયામાં તે લોટ હોય ને એ ડીટીયાને મઢામ ના કેમ, ઓલો લોટ ખાઈ જાય, ડીટીયું ચૂહી ને કાઢ નાખે. એ ડીટીયામાં તે લોટ હોય તો પણ નિરર્થક ન નાખે. છાઈસ પથ્થરમાં કે લીધી હોય તો સાઈઝ લીધા પછી ઓલા અંદર ને અંદર થોડુંક ચેચ્યું હોય ને તો પાણી એટલું નાખી અને પછી આમ આમ પથ્થર ને આમ હલાવી, આમ અંગૂઠો કે આંગળી આમ ફેરવી, પછી પી જાય. યઠું લગભગ ક્યારેય મૂકતા નહીં. શક્ય હોય તો આપણે પણ ક્યારે એઠું મૂકવું નહીં. પણ આજે એઠું ન મૂકે અને તમે થાળીમાં પીછું બધું ખાઈ જાવ ને તો પડખે વાળો તમારું થોડુંક ઓયલું બોલે, માળો પણ બધું જ આપતી ગયો, ખાવધરો પણ થાળી ચાટી ગયો. લ્યો એટલે એ ફેશન સારું થોડુંક મૂકવું પડે. ફેશન સારું પણ થોડુંક મૂકવું પડે. અર્ધો કડદિયો, અર્ધો ભીજ્યું, અર્ધી પાણી પૂરી, વેટકામાં ડાળ, ઓલે તળિયે થોડીક ડાળ, હા એકાદું બટેટાનું ફોડવું, બધું થોડું થોડું રાખવું પડે. શું શેઠ બરાબર ઓલા ગણાય રેલવે સ્ટેશનમાં ઓલા 4-5 રૂપિયાનો ચા અર્ધો કપ ન મળે, અથવા ગણાય મહેમાન હોય કે ઘરે કે ચા પીવે ને તે ચા કપમાં હોય પીવે, પણ તળીએ એકાદો ઘૂંટડો રહેવા દે, એ કોની હારું રાખો છો ઘૂંટડો? એમાં શું કઈ ચાની ભૂકી છે નહીં? તઈ એટલું રાખવાનું હોય. તળીએ હતી ચા એક ઘૂંટડો જેટલો. પાણીનો ગ્લાસ મગાવ્યો હોય તો એ બે ઘૂંટડા પીવે ને પછી નાખી દે. શાસ્ત્રી મહારાજ તુંબડીમાં જરીક પાણી દીધું હોય એને હાથ દેખે એમ દેવાનું હોય, અથવા તો એમ લાગે એટલું દરરોજ પીવું એટલું જ. જરીક વધારે કંઈક ભરાઈ ગયું હોય ને તો બે ઘૂંટડા બાકી રહ્યા હોય તો એ કહેલા પણ બહુ ઝાઝો પાણી ભરી આવ્યા, હવે જો પી જાય તો પેટમાં વાયુ થઈ જાય. કે બે ઘૂંટડા પાણી વધારે પી જાય પછી એવું થતું હોય છે, હવે નાખી કેમ દેવું પાણી? આ હું પાણી મફત ઉપરી સડે ટાંકીમાં, કે વીજળી ન પડે, લાઇટ ન પડે, ટાંકામાં ઉપર પાણી સડાવા, પાણી કેમ બને? H2O સિદ્ધાંત પ્રમાણે એક ગ્લાસ પાણી બનાવે તો 1000 રૂપિયા જોઈએ, તો પાણી એક ઘૂંટડો પીવે નાખી દેવાનો. એટલે જમવા જાય, જમતા હોય, પાણી પીતા હોય, શક્ય હોય તો ક્યાંય ઠકાણે એઠું ન મુકાય એમ કરવું. એક જ અનાજ થી પેટ ન ભરવું. એક જ વસ્તુ, રોટલી રોટલી, લાડવા લાડવા, એકાદ બે દી હાલે, કાયમ ન હાલે, એ પછી નડે. એક જ અનાજ થી નહીં, છયે રસ ખાટો ખારો તીખો તુરો કડવો ગળ્યો, છયે રસની શરીરમાં જરૂર છે. શક્યતા આવશ્યક પ્રમાણે જે હદે થોડું થોડું ખાવું જોઈએ, પણ નકરો એક જ રસથી પેટ ભરવું એવું નહીં. ગુરુની આગળ દીનતા રાખવી અને એમની રૂચિ પ્રમાણે રહેવું. ગુરુની આગળ ગમે એમ ન બેહવું, પગ લાંબા કરી ન બેહાય, ઢીંચણ બાંધી ન બેહાય, પગની ઉપર પગ ચડાવી ન બેહાય, હાથનો આમ થાંભો દઈ ન બેહાય. ગુરુ બેઠા હોય ત્યાં વાંકા વળી ગોઠણે હાથ દઈને વાંકા વળીને ઉભા રહીએ એમ ન ઉભો રહેવાય. ક્યાંક આપણે જઈએ તો એના ટેબલે માથે આમ કોણી મૂકીને ઉભા રહી, હે એમ ઉભું રહેવાય, હરખું ઉભું રહેવાય. પછી દાઢી હાથ દઈને ગુરુ પાસે ન ઉભો રહેવાય, ન બેહાય. સભ્યતા ન યથેષ્ટાસનો ભવે, ઈચ્છા પ્રમાણે આસન ન કરાય. કહેતા જેમ તેમ ઊભું ન રહેવાય અને જેમ તેમ બેહાય નહીં. ગુરુના ચાળા ક્યારે પાડવા નહીં. વિદ્યાર્થીના લક્ષણો આવે, વિદ્યાર્થીને ખાસ ગણાય છે ને શિક્ષકોના ચાળા પાડે. ઓલા સાહેબ કેમ બોલે? એટલે ઓલા છોકરાઓ વળી બોલે, ઓલા સાહેબ કેમ હાલે? એટલે હાલે. ગુરુને ચાળા ન પડાય, એ બોલે એમ ન બોલાય ચાળા તરીકે, હાલવા તરીકે એ ચાળા કહેવાય, એમ ન કરાય. ગુરુની નિંદા થતી હોય તો એ સાંભળવી નહીં, શક્તિ હોય તેને બોલતો બંધ કરી દેવો અથવા જવાબ દેવો, શક્તિ ન હોય ત્યાંથી વયું જવું. પણ ગુરુની નિંદા ટીકા થતી હોય ત્યાં ઊભું ન રહેવાય. હવે ગુરુનું પૂજન કરવું હોય તો શું કરવું? તો કે દૂરથી ગુરુનું પૂજન ન કરવું, ખીજાય ખીજાય ન કરવું, વડકા ભરતા ભરતા ન કરવું, હાઉ શુષ્ક મને ગુરુનું પૂજન ન કરું, ભક્તિભાવ અને પ્રેમથી કરું, અને ગુરુને જવાબ દેવો તહી ઊંચે હાદે હાદે આમ ઊંચે હાદે કરીને જવાબ ન દેવાય, ખીજાતા ખીજાતા વડકા ભરતા ભરતા જોર જોરથી એમ કરીને ગુરુની આગળ ન વર્તાય, જેમ ગુરુ આગળ એમ મા બાપ. એમના જીવનમાં જરૂરિયાત વસ્તુ હોય અર્પણ કરવી, પાણી દર્ભ કાષ્ટ વગેરે, શાક દાળ અનાજ ઘી. આજના જમાનામાં પૈસા દે એમાંથી બધું આવી જાય. ગુરુના ચરણની સેવા કરવી. ગુરુની વસ્તુ હોય ને એને ટપાય નહીં, કોઈ વસ્તુ આમ ટપાય નહીં, માથે પગ ન દેવાય, ગુરુના આસન ઉપર બેહાય નહીં, પાદુકા ગુરુની ચાંકડી ચંપલ એને ન ટપાય, એને પહેરાય નહીં, એના આસન ઉપર ન બેહાય, ગુરુને ચડાવેલું પુષ્પ ફૂલ હોય ને એમાંથી પગ ન મુકાય, એનો વસ્ત્ર આદિક. ગુરુ બેઠા હોય તો એક આસને અથવા તો ભગવા લુગડું હોય તેની માથે ન બેહાય, આરે બેઠા આવો એમ કરી પડખે બેહાય, એમ પડખે ન બેહાય, યાઠું બેહાય. જે કઈ કરવું હોય એ ગુરુને જણાવવું, પૂછ્યા વિના કઈ નહીં કરવાનું, કઈ પણ કરવું હોય પૂછીને કરવાનું. ગામમાં જવું હોય ને માનો કે અમે સાધુ હોય તો એ વાત કરીને જવાનું હોય પૂછીને, નહીં તો પૂછ્યા વિના જાય તો કેમ હાલે, પૂછીને જવાય, પૂછ્યા વિના ન જવાય. એમાં ઓફિસમાં કામકાજ કરતા હોય ઠાકોર જમાડો જાય ને તો પડખે બેઠા હોય ને કહેવાય કે હું ઠાકોર જમાડે જાઉં છું, નાવા જાઉં છું, કેમ તે અટલાને જમાના પ્રમાણે ફોન આવે, કોક ગોતો આવે તેને ક્યાં ગોતો આવડામાં ફાફડમાં, એટલે એને બીજાને કહેવાનું હોય કે હું અહીં જાઉં છું અહીં જાઉં છું, પૂછ્યા વિના કંઈ ન જવાય ન કરાય. મા બાપ હોય એમને પણ વાત કરીને જવાનું. હા, તમારા ઘરમાં વડીલ હોય માતા પિતા, માનો કે દીકરો હોય ઓફિસ 11 વાગે જાય સુટકેસ તૈયાર કરીને, દાદા ખાટલે બેઠા હોય, દાદીમાં હોય, વડીલ હોય, હાથમાં સુટકેસ હોય, નીચે મૂકી પ્રણામ કરી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જે રિવાજોઈ કરી અને એમ કે દાદા હું ઓફિસે જાઉં છું. સારું બાપા જાઓ, કેવા રાજી થાય, કેવા આશીર્વાદ મળે, એ તો ઓફિસે જ જવાનો હોય, હે ખબર જ હોય, પણ એને એમ થાય કે જે ઓફિસે જાય તે મારી પાસે આવે મને વાત કરે કે હું ઓફિસે જાઉં છું, એ વગરમાં ગયા આશીર્વાદ મળે, તો વાત કરીને પૂછીને જવાનું. અને પૂછ્યા વિના ઉત્તર નહીં દેવાનો ગુરુને, પૂછી પૂછે તો ઉત્તર દેવાનો. મહારાજ કે હું કોઈને આગળ વાત કરતો બોલાવ્યા વિના વિશમાં બોલે એ અમને ન ગમે, બોલાવ્યા વિના વિશમાં બોલ બોલ કરી એવું ન ગમે, માટે પૂછીને કરવાનું. અને એવું લખ્યું કે હવે ગુરુ એમ ગુરુની આગળ કેમ બેસવું એ વાત કરી, અને ગુરુ દેખે એમ આ સ્ફોટનમ નહીં એટલે હું આમ એમ ન કર્યા કરવું, દેખે એમ અમથા ન દેખે તો ન દેખે તો એને કરવું હોય કરે, પણ આમ આમ થોડું સારું લાગે, એ શક્તિનું પ્રદર્શન કહેવાય, અભિમાનનું પ્રદર્શન કહેવાય, એ આસ્ફોટન કહેવાય, જોરથી અતિ હસાવું ને હસવું નહીં. અને ગુરુ જો ધીમે ધીમે ચાલે તો પાછળ ધીમે ધીમે ચાલવાનું, ઉતાવળા ચાલે તો ઉતાવળું ચાલવાનું. હવે આટલે ઠકાણે ગુરુને વંદન નમસ્કાર પણ નહીં કરવાના, પગે નહીં લાગવાના. કઈ રીતે કે શેટા શેટા હોય, સ્નાન કરતા હોય, દોડતા હોય, ઉતાવળ થઈ જતા હોય ત્યારે પગે ન લગાય, ઉતાવળ થઈ જતા હોય તો ધ્યાન રાખો છેટે થાય રાજો લ્યા, પણ એ ટાણે બરાબર પગમાં જ પકડીને ચરણ સ્પર્શ કરે, ઉતાવળથી જતા હોય એમ ન કરાય, ઉતાવળથી જાય તે પગે ન લગાય, કદાચ કંઈક ખીજાણા હોય તો એ ટાણે શેઠા રહેવાય, ક્રોધવંતમ ખીજાણા હોય તે પગે ન લાગે, ઓલા ને ખીજા આપણી માથે ઉતરી જાય તો. હા, એટલે ઠકાણા નહીં. દાંતણ કરતા હોય ત્યાં શેટેથી વંદન કરાય, ઉલટી થતી હોય ત્યાં પીગે લાગવા દે, કોગળા કરતા હોય ત્યાં સમરણ એમ કહીને પડખે ઉપર એ શાળ છે એ શેટા ઉપર રહેવાય. આ બધો રિવાજ શીખવાનો એમ સભ્યતા કહેવાય. પણ ઉલટી થતી હોય જરા પાણી દોડીને ગ્લાસ ભરી દેવો અથવા તો કોઈને દોડ આવત કરવી એવું કરાય. ગામડેથી ફરીને આવે ને ત્યાં સંતો આવતા હોય તે થેલા હજી હાથમાં હોય અને થેલો ન ઉપાડે હો અને દંડવત કરવા માંડે. લ્યો એ પાછા સાધુ ના હાથમાં થેલો હોય એ વળીને પગે લાગે દંડવત કરે. ભાઈ અટાણે દંડવત ની જરૂર નથી, થેલો ઉપાડવાની જરૂર છે. એટલે આ બધા વિવેક એમ. પછી બેઠા હોય ત્યાં ઘણી વખત એવું હોય કે પગે લાગે એમ જા, બેઠા હોય ને તો એના બે પગ માટે બે હાથના ટેકણ દઈને પછી બેહેન જય સ્વામિનારાયણ એમ કરે. જો આ તો એક બે વાર અમે સ્વામીને એવું જોયું તો એટલે પેલા મંદિરોમાં ગામડામાં જઈ દિવાલે હેઠે બેઠા હોય ને આસન નાખીને એટલે જય સ્વામિના કરે બે ગોઠણ માટે હાથ દઈને બેહેન જય સ્વામિનારાયણ સ્વામી એમ કરીને બધા મોઢા પા મોઢું રાખે. અને વળી કંઈક વળી થોડું થોડું ઉડતું જતું હોય તો કઈ નક્કી ન કહેવાય થોક. અને પછી પાછા વળી ઉભા થાય તે બે હાથ ગોઠણ માથે મૂકે ઉભા થાય ને પછી માન માન વાંકા વળી ને કે એ સ્વામિનારાયણ સ્વામી રાજી રહેજો. પછી વાતો કરી પાછા વાંકા વાંકા વાતો કરે. એટલે આવી રીતે ન કરાય. એ સાધુ ને ભેગે લાગવું હોય ને તે ઘણા પ્રેમી ભક્તો એવા હોય કે સાધુ ઉભા હોય પછી એના બે પગ માટે એના બે હાથ મૂકે અને પછી પીગે લાગે. લ્યો એમ તો ન જ લગાય. ક્યાં ઉભા હોય તેનું બાવડું પકડાય, બાવડું પકડી અને પાછા દંડવત કરે. હો બાવડું પકડીને દંડવત કરે અને કાંઈ એક આથી બાવડું પકડીને પીગે લાગે એટલે એ આને વાંકા વાળી દે. અને કા સાધુ આયલા જાતો પીગે લાગે ને પગમાં ચરણે ન અડે હાથળે અડે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હાથળે અડતા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. તો ગુરુ ને આવી રીતે એમ કે નહીં. અને મહારાજે તે વચનામાં લખ્યું કે સભા હોય ત્યારે સભામાં આગળ આવીને દંડવત કરવા કે આગળ આવીને પગે લાગવું એમ ન કરવું. સભા બેઠી હોય ને મહારાજ જોત બહુ ખીજી દેસાવે ને તો આવતું કોઈક પગે લાગવા આવે આ પૂજા કરવા આવે. જયારે સભા ચાલતી હોય ત્યારે દૂરથી બેસીને વંદન કરી જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જવાય. સભા પૂરી થાય પછી હાથે અનુકૂળતા હોય તો આવી શકાય. તો આવી રીતે વિદ્યાર્થી ભણે, ગુરુને વંદન કરે, પગે લાગે. ગુરુ પત્ની માતા જે બ્રહ્મચારી છે ગુરુ પત્નીના ચરણનો સ્પર્શ ન કરે આદિક રીતે એમણે ભણે અને વિદ્યાભ્યાસ કરે. ભગવાન શ્રી હરિ એમ કે છે આવી રીતે જે વિદ્યાર્થી છે એ ભણે, વિદ્યાભ્યાસ કરે, જીવનમાં સુખી થાય. અને જે વિદ્યાર્થી છે એણે જે અભ્યાસ કરવો હોય એ નાની અવસ્થામાં અભ્યાસ થઈ શકે પછી ન થઈ શકે. જે નાની અવસ્થામાં ભણતા નથી એ મોટી અવસ્થા થતા પસ્તાય છે. અમે ઘણી વખત વિદ્યાર્થીને કહી કે ભણતા હોય ત્યારે 7-8-10 વર્ષ સુધી સખત મહેનત કરો, થોડી મુશ્કેલી પડશે, ભણવું એ તપ છે, સરસ્વતી માતાના ઉપાસકો છે, સરસ્વતી માતા સફેદ વસ્ત્રો ધારણ કરે છે, પથ્થરની શિલા ઉપર બેસે છે, તો તમે સરસ્વતી માતાના ઉપાસકો છો. તો ભણો ત્યારે તપ માની અને ભણો. 7-8-10 વર્ષ સુધી સખત મહેનત કરશો તો તમે સર થાશો. પણ ભણવાની અવસ્થામાં ભણશો નહીં તો તમે સર નહીં થાવ, સર્વન્ટ થાશો. માટે તમે સખત ટાણું હોય ત્યારે ભણો. અને વિચારો ના લઘુ વયમાં પછી વિદ્યા ભણાથી શું સુકાણા મોલ સૃષ્ટિ ના પછી વૃષ્ટિ થયાથી શું ટાણે વરસાદ આવી જાય તો કામ થઈ જાય અટાણની જેમ હે પછી હુકાઈ ગયા પછી આવે તો હું કામ એમ ભણવાની અવસ્થા હોય ત્યારે ભણે તો કામનું અને જે દીકરાઓને મા બાપ નાની અવસ્થામાં ન ભણાવે નકરા લાડ લડાવ્યા કરે એના બાપ હોવા છતાં એના દુશ્મન ગણાય મોટા થાય ત્યારે કે જે પુત્રને તાત નહીં ભણાવે બાળાપણે લાડ ઘણા લડાવે તે પુત્રનો શત્રુ પિતા ગણાય જુવાન થાતા સુતને જણાય બાલ્યાવસ્થામાં ન ભણે તો એને પસ્તાવો થાય આ જગતમાં પાંખો છે એને પગ નથી પગ છે એને પાંખો નથી પણ જેને પાંખો અને પગ બે વાના છે એવા પંખી એને બે વાના તો વિદ્યા ભણે જો જન દ્રવ્યવાન તો ભાગ્યશાળી નહીં તે સમાન પાંખો તથા બે પગ દોડવાના ક્યાંથી મળે ભૂતળ બે યવાના પાંખો અને પગ ધનાઢ્ય શ્રીમંતના દીકરા દીકરીઓ હોય જેને બધી જ સગવડતા છે મા બાપ ખર્ચા કરે છે ભણાવે છે એના દીકરાઓ ન ભણે તો પછી એ કમ નસીબ કહેવાય જેને ભણવાની સગવડતા નથી પુસ્તક ખરીદવાની પણ શક્તિ નથી લાલ બહાદુર શાસ્ત્રીજી જેવા હોળીમાં બેસવાનો એક પૈસો ન હોય અને પુસ્તક માથે રાખી ગંગાજીને તરીને હામે કાંઠે ભણવા જતા અને આપણા દેશના એ વડાપ્રધાન બન્યા તેવા ગરીબના દીકરાઓ હોય મહેનત કરીને આગળ આવે ધનાઢ્ય અને શ્રીમંતના દીકરાઓ ભણે તો એના જેવા કોઈ ભાગ્યશાળી કહેવાય નહીં ભગવાન શ્રી હરિ એમને શિવરામ વિપ્રે વાત કરી અને મહારાજે બ્રહ્મચર્યાશ્રમમાં રહેલા બ્રહ્મચારી વિદ્યાર્થીએ કેમ વિદ્યાભ્યાસ કરવો એની મહારાજે વાત કરી છે એટલી વાત કરી અહીંયા આજને દિવસે આ કથા પ્રસંગને પૂરા કરીએ બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય